એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે વૈશ્વિક રાજકારણ અને શક્તિના સમીકરણો પરની આપણી સમજને ઘણો આકાર આપ્યો છે. પુસ્તક છે ફરીદ ઝકરિયાનું પોસ્ટ અમેરિકન વર્લ્ડ.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ભલે થોડા વર્ષો પહેલાં આવ્યું હોય પણ એની ચર્ચા આજે મને લાગે છે કે કદાચ પહેલાં કરતાં પણ વધુ પ્રસ્તુત છે.
કેમ એમ લાગે છે?
કારણ કે આપણી આસપાસ દુનિયા જે રીતે બદલાઈ રહી છે,
નહીં,
નવા શક્તિ કેન્દ્રોનો ઉદય થઈ રહ્યો છે, જૂના સમીકરણો એટલે પેલું તૂટી રહ્યા છે. આ બધું સમજવા માટે ઝકરિયાની દ્રષ્ટિ, એમની સમજ બહુ જ કામની છે.
બિલકુલ સાચી વાત. અને આ ચર્ચા ફક્ત એમ નહીં કે મોટા નીતિ નિર્માતાઓ કે બિઝનેસ લીડર્સ માટે જ છે.
ના ના, બિલકુલ નહીં.
આ ફેરફારો તો આપણા સૌના જીવનને અસર કરે છે. આપણી નોકરીઓ, આપણું ભવિષ્ય, બધું જ.
હા,
એટલે જ આજે આપણે આ પુસ્તકના સારાંશના આધારે એની જે મુખ્ય વાતો છે એને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. અને અહીં ભાર મૂકવા જેવી વાત એ છે કે આ પુસ્તક અમેરિકાના અંત વિશે નથી,
બરાબર,
પણ કંઈક બીજું જ કહેવા માંગે છે, કંઈક વધુ સૂક્ષ્મ અને કદાચ વધુ મહત્વનું. તો શું છે, ચાલો જોઈએ.
પણ એ પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. ફરીદ ઝકરિયા પોતે જ એક, એમ કહીએ તો, રસપ્રદ વ્યક્તિત્વ છે.
હા, એ તો છે જ. ફરીદ ઝકરિયાનું નામ મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જેમને પણ થોડું રસ છે એમને સાંભળ્યું જ હશે.
ચોક્કસ.
ભારતમાં જન્મ મુંબઈમાં, અને પછી ભણતર માટે અમેરિકા ગયા, અને ત્યાં પણ ક્યાં, ટોચની યુનિવર્સિટીઓમાં, યેલ અને હાર્વર્ડ. આજે તો તેઓ CNN પર ખૂબ જ જાણીતા છે. એમનો શો આવે છે ફરીદ ઝકરિયા GPS, અને સાથે સાથે વોશિંગ્ટન પોસ્ટ જેવા મોટા અખબારમાં નિયમિત લખે પણ છે.
અને એમની ખાસિયત શું છે ખબર છે? એમનો દૃષ્ટિકોણ એ ભારતીય મૂળના અમેરિકન છે.
હા, એ બરાબર.
એટલે એમને એક અનોખો ફાયદો મળે છે. એ અમેરિકાને અંદરથી પણ સમજે છે અને બહારથી, એટલે કે બાકીની દુનિયાના દૃષ્ટિકોણથી પણ જોઈ શકે છે.
અચ્છા.
અને એમની પાસે આંતરરાષ્ટ્રીય સંબંધો, અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન આ બધાની ઊંટી સમજ છે. પેલું ન્યૂઝવીક ઇન્ટરનેશનલ અને ફોરેન અફેર્સ જેવા ગંભીર ગણાતા મેગેઝિનના તો એડિટર પણ રહી ચૂક્યા છે.
ઓ વાહ.
હા, અને એમનું આ પહેલાનું પુસ્તક ધ ફ્યુચર ઓફ ફ્રીડમ એ પણ બહુ જ ચર્ચાયું હતું.
એટલે એમનો અવાજ ખાલી ઉપર છલ્લો નથી, ઊંડાણપૂર્વકનો છે. અનુભવ અને અભ્યાસ બંનેનો નિચોડ છે.
બરાબર.
અને મને એમની એક વાત ગમે છે કે તેઓ બહુ શાંતિથી, બૂમ બરાડા પાડ્યા વગર, તર્ક અને ઇતિહાસના સંદર્ભ સાથે વાત મૂકે છે.
એકદમ સાચું. એમની વિશ્વસનીયતા જ આ માપેલા સંતુલિત વિશ્લેષણમાંથી આવે છે, જે આજના સમયમાં જ્યાં ચારે બાજુ ઘોંઘાટ છે ત્યાં બહુ મૂલ્યવાન કહેવાય.
તો આવા લેખકનું આ પુસ્તક પોસ્ટ અમેરિકન વર્લ્ડ, હવે નામ સાંભળીને પહેલો વિચાર શું આવે? કે ભાઈ, અમેરિકાનો જમાનો ગયો, એનો દબદબો ખતમ.
હા, સ્વાભાવિક છે કે એવો વિચાર આવે. પણ ઝકરિયા તરત જ ત્યાં સ્પષ્ટતા કરી દે છે, પુસ્તકનો મુખ્ય તર્ક એ નથી કે અમેરિકા પડી ભાંગી રહ્યું છે. ના.
તો શું છે
મુખ્ય વૈશ્વિક પ્રવાહ જે દુનિયાને બદલી રહ્યો છે? તે છે બાકીનાનો ઉદય.
ધ રાઈઝ ઓફ ધ રેસ્ટ.
બાકીનાનો ઉદય
એટલે
કે ચીન, ભારત, બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, આવા ઘણા બધા દેશો જે આર્થિક રીતે, રાજકીય રીતે અને સાંસ્કૃતિક રીતે પણ વધુને વધુ શક્તિશાળી બની રહ્યા છે.
અચ્છા, એટલે વાત એમ છે કે અમેરિકા કદાચ નીચે નથી જઈ રહ્યું, પણ બીજા ઘણા દેશો બહુ ઝડપથી ઉપર આવી રહ્યા છે.
બરાબર.
અને એના કારણે અમેરિકાની સાપેક્ષ શક્તિ, એટલે કે બીજાની સરખામણીમાં જે શક્તિ છે તે ઓછી દેખાય છે.
આ તો બહુ મોટો ફરક છે.
બિલકુલ. અને ઝકરિયા આને આધુનિક ઇતિહાસનું ત્રીજું મોટું શક્તિ પરિવર્તન કહે છે.
ત્રીજું? પહેલા બે કયા? પહેલું, લગભગ 15મી સદીમાં જ્યારે પશ્ચિમી દેશોનો ઉદય થયો. બીજું, 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ, મતલબ અમેરિકા, એક વૈશ્વિક તાકાત તરીકે ઉભરી આવ્યું. અને હવે આ ત્રીજું મોજું છે જે ખરા અર્થમાં વૈશ્વિક છે, કારણ કે આમાં ઘણા બધા દેશો સામેલ છે, પૂર્વ અને પશ્ચિમ બંનેના.
તો પુસ્તકનો મુખ્ય સવાલ એ થયો કે આ નવી દુનિયામાં જ્યાં અમેરિકા એકમાત્ર સુપરપાવર નથી રહ્યું, ત્યાં એણે કરવું શું જોઈએ?
બરાબર. ભલે આજે પણ કદાચ સૌથી શક્તિશાળી દેશ હોય, પણ હવે એ એકલું નથી.
હા,
અને અહીં એ સમજવું બહુ જરૂરી છે કે પોસ્ટ અમેરિકન શબ્દનો અર્થ અમેરિકા વિરોધી નથી.
ઓકે.
ઝકરિયા એમ નથી કહેતા કે આ દુનિયા અમેરિકાની વિરુદ્ધમાં છે. એ ફક્ત એટલું જ કહે છે કે આ દુનિયા હવે ફક્ત અમેરિકા દ્વારા જ નહીં પણ બીજા અનેક દેશોના પ્રભાવથી એમના નિર્ણયોથી આકાર લઈ રહી છે.
એટલે કે બહુધ્રુવીય દુનિયા, મલ્ટીપોલર વર્લ્ડ.
એકદમ સાચું. આ એક વાસ્તવિકતા છે અને પુસ્તકનો હેતુ એ જ છે કે આ વાસ્તવિકતાને સ્વીકારો અને પછી વિચારો કે એની સાથે કઈ રીતે તાલમેલ બેસાડવો. એટલે આ પુસ્તક કોના માટે છે? તો કે ભાઈ, નીતિ નિર્માતાઓ માટે, મોટા બિઝનેસ લીડર્સ માટે, અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ સમજવા માંગતા દરેક જાગૃત નાગરિક માટે.
અને આ જે મુખ્ય વિચાર છે, બાકીનાનો ઉદય, એની આસપાસ પુસ્તક બીજા ઘણા પાસાઓને પણ જોડે છે, નહીં?
હા, ચોક્કસ.
જેમ કે અર્થતંત્ર કેવી રીતે બદલાઈ રહ્યું છે, ટેકનોલોજીનો શું રોલ છે, શિક્ષણનું મહત્ત્વ, સંસ્કૃતિ, આ બધા પરિબળો આ મોટા બદલાવમાં કેવી રીતે ભાગ ભજવી રહ્યા છે.
બરાબર. વૈશ્વિકરણથી કોને ફાયદો થયો, કોને નુકસાન, કોના માટે તકો ઊભી થઈ, કોના માટે પડકારો, આ બધી જટિલ બાબતોને ઝકરિયા બહુ સારી રીતે સાંકળે છે.
તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના સારાંશના આધારે કેટલાક મુખ્ય પ્રકરણો અને એના વિચારોની વાત કરીએ.
હા, શરૂઆત કરીએ પહેલા મુખ્ય મુદ્દાથી જ, ધ રાઇઝ ઓફ ધ રેસ્ટ.
એ બતાવે છે કે કેવી રીતે ચીન, ભારત, બ્રાઝિલ જેવા દેશોએ છેલ્લા થોડા દાયકાઓમાં જે આર્થિક વૃદ્ધિ કરી છે એ અભૂતપૂર્વ છે.
સાચી વાત.
અને આ ખાલી આંકડાની રમત નથી, આ વાસ્તવિક પરિવર્તન છે જે આપણે આપણી આસપાસ પણ જોઈએ છીએ. દુબઈનું પેલું બુર્જ ખલીફા જુઓ.
હા, દુનિયાની સૌથી ઊંચી ઇમારત.
ચીન જે રીતે ઉત્પાદનનું હબ બની ગયો છે, ભારતની આઈટી અને ફાર્મા કંપનીઓની સફળતા, આ બધું શું બતાવે છે? એ જ કે દુનિયાનું આર્થિક ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, એટલે કે ઇકોનોમિક સેન્ટર ઓફ ગ્રેવિટી, એ હવે બદલાઈ રહ્યું છે.
બરાબર. અને આ આર્થિક ઉદયની સાથે જ ઝકરિયા એક બીજો બહુ જ રસપ્રદ અને કદાચ એમ કહીએ તો ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે, જે સારાંશના બીજા અને ત્રીજા પ્રકરણના વિચારોમાંથી આવે છે.
કયો વિચાર?
એ છે, આધુનિકીકરણ એ પશ્ચિમીકરણ નથી. મોડર્નાઇઝેશન ઇઝ નોટ વેસ્ટર્નાઇઝેશન.
ઓહ, આ ખરેખર અટકીને વિચારવા જેવું છે. આપણે તો મોટાભાગે એવું જ માનીએ છીએ ને કે વિકાસ કરવો એટલે પશ્ચિમી દેશો જેવા બનવું, એમની સંસ્કૃતિ અપનાવવી, એમના રાજકીય વિચારો અપનાવવા.
હા, એ એક સામાન્ય ધારણા છે, પણ ઝકરિયા દલીલ કરે છે કે એ જરૂરી નથી. દેશો આધુનિક ટેકનોલોજી અપનાવી શકે છે, આધુનિક અર્થવ્યવસ્થા બનાવી શકે છે, પણ સાથે સાથે પોતાની જે આગવી સાંસ્કૃતિક અને રાજકીય ઓળખ છે એને જાળવી રાખી શકે છે, અથવા તો ક્યારેક એને વધુ મજબૂત પણ બનાવી શકે છે.
દાખલો આપશો?
ચીન, સૌથી મોટો દાખલો. એ લોકો સ્ટેટ કેપિટલિઝમ અપનાવે છે, મતલબ કે સરકારનો અર્થતંત્ર પર ઘણો કંટ્રોલ હોય છે. આ પશ્ચિમી મોડલથી અલગ છે.
હા, બરાબર.
પણ આર્થિક રીતે તો સુપર પાવર બની રહ્યા છે, અને સાથે સાથે ચીનમાં કન્ફ્યુશિયનિઝમ જેવી એમની જે પરંપરાગત વિચારધારા છે એનું પાછું પુનરુત્થાન થઈ રહ્યું છે.
અચ્છા.
ભારતમાં પણ આપણે આ જોઈ શકીએ છીએ. આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પણ સાથે સાથે રાષ્ટ્રવાદની ભાવના, પોતાની સંસ્કૃતિ અને ઓળખની ભાવના, એ પણ વધુ પ્રબળ બની રહી છે.
એટલે દેશો પોતાના જેવા રહીને પણ આધુનિક અને શક્તિશાળી બની રહ્યા છે. વાહ, આ તો ભવિષ્યની દુનિયા કેવી હશે એની કલ્પના જ બદલી નાખે એવી વાત છે.
ચોક્કસ. દુનિયા વધુ વૈવિધ્યસભર હશે, ઓછી એકધારી.
હા.
અને આ જ સંદર્ભમાં સારાંશ આપણને ચીન અને ભારત પરના પ્રકરણો તરફ લઈ જાય છે. પહેલા ચીનની વાત કરીએ. પ્રકરણનું નામ છે પડકાર ફેંકનાર, ધ ચેલેન્જર ચાઇના.
ચીનની વાત આવે એટલે હંમેશા થોડી ચિંતા અને થોડી ઉત્સુકતા બંને હોય છે. ઝકરિયા ચીનને કઈ રીતે જુએ છે? શું એ અમેરિકા માટે ખતરો છે, મોટો દુશ્મન?
ઝકરિયાનો દૃષ્ટિકોણ ફરીથી થોડો વધુ વ્યવહારિક છે, સૂક્ષ્મ છે. એ ચીનને મુખ્યત્વે પોતાના હિતો પર ધ્યાન આપનાર, એટલે કે પ્રેગ્મેટિક દેશ તરીકે જુએ છે. ચીન અત્યારે જે વૈશ્વિક વ્યવસ્થા છે એનો લાભ ઉઠાવી રહ્યું છે, એટલે એને ઉથલાવી દેવામાં એને બહુ રસ નથી. એ સોવિયત યુનિયન જેવો નથી.
કઈ રીતે?
સોવિયત યુનિયન તો પોતાની વિચારધારા, સામ્યવાદ દુનિયા પર લાદવા માંગતું હતું. ચીન એવું નથી કરતું. એનું મુખ્ય ધ્યાન પોતાના આંતરિક વિકાસ અને સ્થિરતા પર છે. હા, એની શક્તિઓ છે ઉત્પાદન ક્ષમતા, લાંબા ગાળાનું આયોજન કરવાની ક્ષમતા.
બરાબર.
પણ નબળાઈઓ પણ છે, જેમ કે નવીનતા મતલબ કે ઇનોવેશનમાં થોડા પાછળ છે, રાજકીય રીતે બહુ જડ વ્યવસ્થા છે, બદલાવ લાવવો મુશ્કેલ છે.
એટલે ઝકરિયાના મતે ચીન વિરોધી કરતાં વધુ સ્પર્ધક છે, જે સિસ્ટમમાં રહીને જ આગળ વધવા માંગે છે. રસપ્રદ.
હા,
હવે વાત કરીએ ભારતની. સારાંશ તેને સાથી, ધી એલઆઈ કહે છે. આ થોડું નવાઈ જેવું નથી લાગતું, સાથી?
હા, સાથી શબ્દ કદાચ થોડો જોરાવર લાગે, પણ ઝકરિયાનો તર્ક સમજવા જેવો છે. એ ભારત અને ચીનની સરખામણી કરે છે.
શું કહે છે?
એ કહે છે કે ભારત લોકશાહી છે, અહીં વિકાસ વધુ બોટમ અપ છે, એટલે કે નીચેથી ઉપર તરફ જાય છે. ક્યારેક અસ્તવ્યસ્ત લાગે, થોડું ધીમું લાગે, પણ લાંબા ગાળે એ વધુ સ્થિતિસ્થાપક એટલે કે રિઝિલિયન્ટ સાબિત થઈ શકે છે.
અને ભારતની શક્તિઓ?
એ તો સ્પષ્ટ છે. આપણું સેવા ક્ષેત્ર, આઈટી સેક્ટર, ટેકનોલોજી, અંગ્રેજી ભાષાનું જ્ઞાન, યુવાનોની મોટી વસ્તી, પેલું ડેમોગ્રાફિક ડિવિડન્ડ.
હા, એ તો છે.
અને સૌથી મહત્વનું, લોકશાહી મૂલ્યો.
પણ પડકારો પણ ઓછા નથી ને? ગરીબી છે, માળખાગત સુવિધાઓની કમી છે, ભ્રષ્ટાચાર છે.
બેશક, બેશક. ઝકરિયા એ પડકારોને નજરઅંદાજ નથી કરતા, પણ એમનું માનવું છે કે આ જે સમાન લોકશાહી મૂલ્યો છે અને લાંબા ગાળે જે હિતો સમાન થઈ શકે છે, તેને કારણે આ નવી બહુધ્રુવીય દુનિયામાં ભારત અમેરિકા માટે એક કુદરતી અને મહત્વપૂર્ણ ભાગીદાર બની શકે છે.
એટલે ભલે બધા મુદ્દે સહમત ન હોઈએ.
હા, એ જરૂરી નથી. જેમ કે રશિયા સાથેના આપણા સંબંધો અલગ છે, પણ મૂળભૂત દિશા જે લાંબા ગાળાના હિતો છે એ સમાન હોઈ શકે છે.
સમજાયું. તો ચીન એક વ્યવહારુ પડકાર ફેંકનાર, ભારત એક સંભવિત લોકશાહી સાથી. હવે આ બધાના સંદર્ભમાં અમેરિકા પોતે ક્યાં ઊભું છે? સારાંશના છેલ્લા ભાગમાં અમેરિકન શક્તિ અને હેતુ, અમેરિકન પાવર એન્ડ પર્પસની વાત આવે છે.
હા, અને અહીં ઝકરિયા ફરીથી એક સંતુલિત ચિત્ર રજૂ કરે છે. એ સ્વીકારે છે કે અમેરિકા પાસે આજે પણ જબરદસ્ત શક્તિઓ છે, એને નકારી ન શકાય.
જેમ કે
દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ ત્યાં છે, રિસર્ચ અને ટેકનોલોજીમાં એ લોકો બહુ આગળ છે, એમનું લશ્કર સૌથી શક્તિશાળી છે, એમનો સાંસ્કૃતિક પ્રભાવ, પેલી સોફ્ટ પાવર જેને કહેવાય.
હા, હોલિવૂડ, મ્યુઝિક, બ્રાન્ડ્સ.
બરાબર. અને એમની રાજકીય વ્યવસ્થા ભલે ગમે તેટલી ઉથલપાથલ લાગે, પણ પ્રમાણમાં સ્થિર છે.
આ બધું સાચું, પણ કંઈક તો બદલાયું છે ને, જેના કારણે આ પુસ્તક લખાયું?
હા, બદલાવ એ છે કે અમેરિકાનું સાપેક્ષ પ્રભુત્વ ઘટ્યું છે, કારણ કે બીજા દેશો ઉપર આવ્યા છે. અને કદાચ એનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે એની કાયદેસરતા પર સવાલો ઊભા થયા છે.
કાયદેસરતા એટલે?
એટલે કે દુનિયામાં એની સત્તા અને એના નિર્ણયોની સ્વીકાર્યતા. શીત યુદ્ધ પૂરું થયા પછીના સમયમાં અમેરિકાએ ક્યારેક એકપક્ષીય નિર્ણયો લીધા, બીજા દેશોની સલાહ કે ચિંતાની બહુ પરવા ન કરી. આ બધાને કારણે દુનિયામાં અમેરિકા પ્રત્યે જે વિશ્વાસ હતો, જે આદર હતો, એમાં થોડો ઘટાડો થયો છે.
ઓહો, તો આ પરિસ્થિતિમાં અમેરિકાએ શું કરવું જોઈએ? ઝકરિયા શું રસ્તો બતાવે છે?
એમની મુખ્ય સલાહ એકદમ સ્પષ્ટ છે. અનુકૂલન સાધુ, એડાપ્ટ કરો. પ્રભુત્વ જમાવવાનો, દાદાગીરી કરવાનો પ્રયાસ છોડી દો.
તો શું કરે?
અમેરિકાએ પોતાની ભૂમિકા બદલવી પડશે. દુનિયાના બોસ બનવાને બદલે એણે સંયોજક, કન્વીનર બનવું જોઈએ. એક એવો દેશ જે જુદા જુદા દેશોને ભેગા કરે, વાતચીત માટે પ્લેટફોર્મ પૂરું પાડે, સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે.
એટલે લીડરશિપનો પ્રકાર બદલવાની વાત છે.
બરાબર. બહુપક્ષીયવાદ અપનાવવું જોઈએ, એટલે કે યુએન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા બીજા દેશોના સહયોગથી કામ કરવું. સોફ્ટ પાવર અને ડિપ્લોમસી, મુત્સદ્દીગીરી, એનો વધુ ઉપયોગ કરવો. બીજા દેશોને સાંભળીને, એમની સાથે મળીને કામ કરીને પોતાની જે શાખ ઘટી છે એ પાછી મેળવવી.
એટલે શક્તિનો ઉપયોગ દબાવવા માટે નહીં, પણ જોડવા માટે કરવાનો, અને સાથે સાથે પોતાના દેશમાં પણ ધ્યાન આપવાનું.
ખૂબ જ મહત્વનું. પોતાના દેશમાં રોકાણ કરવું, શિક્ષણમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, નવીનતામાં. કારણ કે જો ઘર મજબૂત નહીં હોય તો બહાર પ્રભાવ કેવી રીતે પાડશો?
આ તો ખરેખર બહુ વ્યાપક અને ઊંડી ચર્ચા છે. આપણે પુસ્તકના ઘણા બધા મહત્વના પાસાઓ પર વાત કરી. હવે જો આપણે આ બધા વિચારોનો સાર કાઢવો હોય, મુખ્ય સંદેશાઓ તારવવા હોય, ખાસ કરીને આપણા શ્રોતાઓ માટે ગુજરાત અને ભારતના સંદર્ભમાં તો એ શું હોઈ શકે?
ચોક્કસ, મને લાગે છે કે 3-4 મુખ્ય સંદેશાઓ છે જે આપણે યાદ રાખી શકીએ. પહેલો અને સૌથી મૂળભૂત, બાકીનાનો ઉદય એ હકીકત છે, એનાથી ડરવાની જરૂર નથી. આ કોઈ અમેરિકાના પતનની કહાણી નથી.
હા,
આ સમજવું આપણા માટે, ભારત માટે બહુ જ જરૂરી છે, કારણ કે આપણે પણ આ ઉદય પામતા બાકીનાનો જ એક મહત્વનો ભાગ છીએ.
બરાબર.
આનો અર્થ એ નથી કે આપણે અમેરિકાના વિરોધી છીએ, પણ એનો અર્થ એ છે કે આપણી પાસે પણ હવે વૈશ્વિક મંચ પર આપણું સ્થાન બનાવવાની, આપણો અવાજ રજૂ કરવાની મોટી તક છે. આ કોઈ ઝીરો સમ ગેમ નથી કે એક જીતે તો બીજો હારે. આ પોઝિટિવ સમ છે જ્યાં ઘણા દેશો સાથે મળીને આગળ વધી શકે છે.
હા, આ સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો બહુ જ જરૂરી છે. બીજો મુખ્ય સંદેશ જેની આપણે હમણાં જ વાત કરી, આધુનિકીકરણ એટલે પશ્ચિમીકરણ નહીં.
બરાબર.
આ તો જાણે આપણા પોતાના અનુભવની જ વાત છે. ગુજરાત હોય કે ભારત, આપણે આજે આર્થિક અને ટેકનોલોજીકલ રીતે દુનિયા સાથે કદમ મિલાવી રહ્યા છીએ, પણ શું આપણે આપણી સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ છોડી દીધી છે?
ના,
બિલકુલ નહીં.
આપણે ભારતીય રહીને પણ આધુનિક બની શકીએ છીએ અને બની રહ્યા છીએ. આ વિચાર આપણને એક પ્રકારનો આત્મવિશ્વાસ આપે છે. નહીં, ચોક્કસ. ત્રીજો મુદ્દો છે સત્તાનું વિસ્તરણ અને પરિવર્તન. પાવર હવે ફક્ત થોડા પશ્ચિમી દેશોના હાથમાં નથી, એ ભૌગોલિક રીતે ફેલાઈ રહી છે, ભારત, ચીન, બ્રાઝિલ જેવા દેશો તરફ.
હમ,
અને એટલું જ નહીં, સત્તા હવે ફક્ત દેશો, સ્ટેટ્સ પાસે પણ નથી રહી, એ બિન રાજ્ય અભિનેતાઓ, નોન સ્ટેટ એક્ટર્સ તરફ પણ જઈ રહી છે.
એટલે કોણ?
એટલે કે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, ગૂગલ, ફેસબુક જેવી ટેક જાયન્ટ્સ, મોટી એનજીઓઝ.
એમનો પ્રભાવ પણ વધી રહ્યો છે.
આનો અર્થ શું થાય આપણા માટે?
આનો અર્થ એ કે ગુજરાતના ઉદ્યોગોએ, વેપારીઓએ હવે ફક્ત સ્થાનિક કે રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પણ વૈશ્વિક સ્તરે વિચારવું પડશે. સ્પર્ધા પણ વૈશ્વિક હશે અને તકો પણ. પ્રાદેશિક સરકારોનો રોલ પણ કદાચ વધુ મહત્વનો બનશે.
અને ચોથો અને કદાચ સૌથી વધુ લાગુ પડતો સંદેશ, અનુકૂલનનું મહત્વ. એડેપ્શન ઇઝ કી. દુનિયા બદલાઈ રહી છે અને જેઓ આ બદલાવને સમજશે, એને સ્વીકારશે અને એની સાથે તાલ મિલાવશે, તે જ ટકશે અને સફળ થશે.
સાચી વાત. આ વાત દેશોને પણ લાગુ પડે, કંપનીઓને પણ અને આપણને વ્યક્તિગત સ્તરે પણ. આપણે નવી સ્કિલ્સ શીખવી પડશે, નવા બજારો સમજવા પડશે, કદાચ નવી રીતે વિચારવું પડશે.
બરાબર. આ મુખ્ય વિષયો છે જે પુસ્તકના હાર્દને સ્પર્શે છે. અને ઝાકરિયા લખે છે પણ એવી રીતે કે ઘણા વિચારો સીધા મગજમાં બેસી જાય. સારાંશમાં પણ કેટલાક આવા યાદગાર વિચારોનો ઉલ્લેખ છે ને?
હા, છે. ચલો એવા કેટલાક મુખ્ય વિચારો જે કોટ જેવા છે એના પર નજર કરીએ. પહેલું, જે આપણે શરૂઆતમાં જ કહ્યું હતું, આ અમેરિકાના પતન વિશે નથી, પરંતુ બાકીના સૌના ઉદય વિશે છે. આ એક જ વાક્ય આખી ચર્ચાનો ટોન બદલી નાખે છે, નેગેટિવમાંથી પોઝિટિવ.
બરાબર. બીજું, પોસ્ટ અમેરિકન વિશ્વ સ્વાભાવિક રીતે અમેરિકા વિરોધી નથી. તે પોસ્ટ અમેરિકન છે કારણ કે તે અમેરિકા સિવાયના દેશો દ્વારા આકાર પામી રહ્યું છે. આ પોસ્ટ અમેરિકન શબ્દનો સાચો અર્થ સમજાવે છે, ગેરસમજ દૂર કરે છે.
ત્રીજું, જે મને બહુ ગમ્યું, જેમ જેમ દેશો સમૃદ્ધ અને વધુ શક્તિશાળી બને છે તેમ તેમ તેઓ વધુ પશ્ચિમી નથી બની રહ્યા, તેઓ વધુ આધુનિક અને વધુ તીવ્રતાથી પોતાના જેવા બની રહ્યા છે. આધુનિકતા અને પોતાની ઓળખ વચ્ચેનો સંબંધ આનાથી વધુ સારી રીતે કદાચ ન કહી શકાય.
સાચી વાત. અને ચોથું, જે અમેરિકા માટે અને કદાચ બીજી મોટી સત્તાઓ માટે પણ એક બોધપાઠ જેવું છે, 21મી સદીમાં સત્તાનું ચલણ કાયદેસરતા છે. અમેરિકાએ વિશ્વના આધિપત્યકર્તામાંથી તેના પ્રામાણિક મધ્યસ્થી અને સંયોજક બનવા તરફ આગળ વધવું જોઈએ. આ બતાવે છે કે ભવિષ્યમાં ટકવા માટે, સફળ થવા માટે દબદબા કરતા વિશ્વાસ, સહમતિ અને સહયોગ વધુ જરૂરી બનશે.
વાહ, આ વિચારો ખરેખર દિશા આપનારા છે. પણ હવે પહેલો સૌથી મહત્વનો સવાલ, આ બધી સરસ વાતોનું આપણે શું કરવાનું? એટલે કે ગુજરાતમાં કે ભારતમાં એક સામાન્ય માણસ માટે, એક વ્યાપારી માટે, એક વિદ્યાર્થી માટે આ પુસ્તકના વિચારોનો રોજબરોજના જીવનમાં શું ઉપયોગ?
પુસ્તક એકદમ ક્લિયર મેસેજ આપે છે. દુનિયા બદલાઈ ગઈ છે ભાઈ, હવે ખાલી પશ્ચિમી બજારો કે પશ્ચિમી મોડેલો પર જ ફોકસ કરશો તો નહીં ચાલે.
તો શું કરવું?
ભારત પોતે જ કેટલું મોટું અને વિકસતું બજાર છે. બીજા ઉભરતા બજારો આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા, ત્યાં પણ પુષ્કળ તકો છે. પણ ત્યાં સફળ થવું હોય તો ત્યાંની સ્થાનિક સંસ્કૃતિ, જરૂરિયાતો, સ્પર્ધા, આ બધું સમજવું પડશે.
એટલે કે વન સાઇઝ ફિટ્સ ઓલ નહીં ચાલે.
બિલકુલ નહીં. અને ઇનોવેશન, નવીનતા અને ક્વોલિટી પર ધ્યાન આપવું પડશે. કેમ કે સ્પર્ધા હવે ખાલી લોકલ નથી, ગ્લોબલ છે, ચારે બાજુથી આવશે.
બરાબર. અને સામાન્ય નાગરિકો માટે, મતદારો માટે?
નાગરિકો માટે આ પુસ્તક આપણને દુનિયામાં શું ચાલી રહ્યું છે સમજવામાં મદદ કરે છે. જ્યારે આપણે આ વૈશ્વિક પ્રભાવોને સમજીએ છીએ ત્યારે આપણે આપણા દેશની વિદેશ નીતિ હોય કે આર્થિક નીતિઓ, એના વિશે વધુ જાણકાર બનીને વિચારી શકીએ છીએ.
હા, એ તો છે.
આપણે એવી નીતિઓ અને એવા નેતાઓનું સમર્થન કરી શકીએ જે અનુકૂલન પર ભાર મૂકે, શિક્ષણ અને નવીનતામાં રોકાણ કરે, આંતરરાષ્ટ્રીય સહયોગને મહત્ત્વ આપે, અને સૌથી અગત્યનું, આપણે આપણી માનસિકતા થોડી વૈશ્વિક બનાવવી જોઈએ.
એટલે
કે બીજા દેશોનો વિકાસ થાય તો એને ફક્ત ખતરા તરીકે ન જો, એમાં આપણા માટે પણ તકો રહેલી છે. નિકાસ માટે નવા બજારો ખુલી શકે, રોકાણ માટે નવા સ્ત્રોત મળી શકે, શીખવા માટે નવા વિચારો મળી શકે. થોડું ખુલ્લા મનથી વિચારવાની જરૂર છે.
આ ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ રહી અને મને લાગે છે કે શ્રોતાઓને પણ ઘણી નવી વાતો જાણવા મળી હશે. મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ પહેલી જ છે, આધુનિકીકરણ પશ્ચિમીકરણ નથી. આપણે ભારતીયો ઘણીવાર એક લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ, જાણે પશ્ચિમની નકલ કરવી જ પડે. પણ ઝકારિયાનો આ વિચાર આપણને આપણી પોતાની રીતે, આપણી આગવી ઓળખ જાળવી રાખીને આગળ વધવાની પ્રેરણા આપે છે.
અને મારા માટે જો એક અંતિમ શીખ લેવી હોય તો એ અનુકૂલન અને સહયોગની જ છે. ઝકારિયા ભલે મુખ્યત્વે અમેરિકાને ધ્યાનમાં રાખીને લખી રહ્યા હોય, પણ એમની આ સલાહ તો આજે ભારત સહિત દુનિયાના લગભગ તમામ દેશોને લાગુ પડે છે. આ નવી દુનિયા જે બની રહી છે એ વધુ જટિલ છે, બહુ ધ્રુવીય છે. એમાં કોઈ એક દેશ એકલો પડીને સફળ થઈ શકે નહીં.
સાચી વાત.
આપણે બદલાવને સ્વીકારવો પડશે, બીજાઓ પાસેથી શીખવું પડશે, જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ કરવો પડશે, અને આપણી જે પોતાની શક્તિઓ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો આપણે આ કરી શકીશું તો મને લાગે છે કે આ પોસ્ટ અમેરિકન વિશ્વ આપણા માટે પડકારો કરતા વધુ તકો લઈને આવશે.
ખૂબ જ સરસ રીતે તમે આખી વાતનો નિચોડ કયો. આશા રાખીએ કે આ ચર્ચા આપણા સૌને વિચારતા કરશે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.